प्रवचन नंबर 163 23 8 89 68 मिनिट समयसार गाथा 49 तथा श्लोक 20।
બે ના પ્રશ્ન છે, બે નો આમાં ઉત્તર છે। એમાં લક્ષણ ની વાત તો છે કે આવે છે ને છેલ્લા પર ચેતના ગુણ વડે સદાયંત્રમાં પ્રકાશ નામ છે, તેથી જીવ ચેતના ગુણવાળો છે। હવે અહીંયા તો પરમાર્થરૂપ જીવ કેવું છે એ બધી વાત કર્યા પછી છેલ્લો જવાબ આપ્યો લક્ષણનો, બરાબર। તો હવે અહીંયા એમ છે પાંચમા બોલમાં કે સકલ વિષયો એટલે જગતના બધા પદાર્થો, સકલ વિષયોમાં તો બધા આવી ગયા, અનંતતા સીધો આવી ગયા, અનંતતા પૂતગલ આવી ગયા, સકલ વિષયોના બરાબર વિશેષોમાં એટલે ભેદોમાં છ ગણીએ, બાકી અનંત કે એના ભેદો જેવી પૂતગલ ધર્મનો નાશ, એમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ ઉત્તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાતો નથી માટે અરસ છે। તો આમાં પ્રશ્ન એમ થાય છે કે આ કેવળી માટે છે કે જીવની શક્તિના સામર્થ્યની વાત છે કે શ્રુત જ્ઞાનને લાગુ પડે સંયસુને, એ શું છે બોલો બતાવો। થોડીક ચર્ચા આપણે થઈ ગઈ આપો થોડીક ઉપર બહુ જ્ઞાનથી નથી થઈ, સાધારણ થઈ ગઈ। તમે કંઈ પૂછ્યું તો મેં જવાબ આપ્યો થયું આ થોડ યાદ છે, થોડીક ચર્ચા થઈ બહુ નથી થઈ ક્યારે મેં પૂછતા હું તો જવાબ દે ક્યારે કે આ જે વાક્ય છે એ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એને માટે છે, શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એને માટે છે, કે આત્માની શક્તિ સામર્થ રૂપે છે। આ ત્રણ વાતમાં શું છે, ઇન્દ્રિય જ્ઞાનની તો વાત છે જ નહીં, ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન જ નથી, કેમ કે આમાં ઇન્દ્રિય જ્ઞાનનો તો નિષેધ કર્યો છે, પેલા કર્યો છે નિષેધ, ભાવ ઇન્દ્રિય વડે રસને ચાખતો નથી જાણતો નથી, ખાટા મીઠા પદાર્થ ખાટો છે મીઠો પદાર્થ થયો એ કહે છે કે ભાવ ઇન્દ્રિય વડે એનો સારો લઈને એના સાધન દ્વારા ઉદગલની પર્યાયને જાણતો નથી, કેમ કે ભાવ ઇન્દ્રિયનો એનામાં અભાવ છે। પછી કહેશે છેલ્લે કે રસને જાણે છે એના જ્ઞાનરૂપે પ્રણમે છે પણ રસ રૂપે પ્રણતો નથી, એ છેલ્લા બોલમાં પાછું લીધું, રસનું જ્ઞાન તો થાય છે રસને જ્ઞાનરૂપે પ્રણમે છે પણ રસ રૂપે પ્રણતો નથી, એટલે એકલી ત્રિકાળીની વાત છે અપરિણામીની એમ પણ નથી। છેલ્લા બોલથી સમજ આવે કે નહીં, હવે પ્રશ્ન ચાલતા હે
પરિણામ તો
લીધું છે ને, રસના પરિણામ જો આમાં છે આપણે વાંચે નહીં એમાં શું, તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મનો નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણતા છતાં પણ પોતે રસરૂપે પરિણતો નથી માટે અરસ છે। રસ સંબંધેનું જ્ઞાનરૂપે તો પરણવે છે આત્મા પણ રસ રૂપે પરણતો નથી માટે અરસ છે। તો એ સકલ વિષયોના અક્ષેત્રમાં શું લેવું? તમારા વિચારો શું આવે છે? પછી ચર્ચા કરશું. જબત બંધ નહીં. નહીં, આપણે છે વાત સારી, વાત સારી છે. કર્યું હતી ને, કેમ કે આપણે વાત થાય છે, વાત વાત થાય છે કે જ્ઞેયની સન્મુખ થઈ અને જે જ્ઞાન થાય છે એ પરપ્રકાશક, પ્રકાશક નથી, પરપ્રકાશક નથી. રસને જાણવું હોય અને રસને સન્મુખ થાય તો ભાવેન્દ્ર થઈ ગઈ,
જ્ઞાનની
એની સન્મુખ થયા સિવાય આત્માની તાકાત અથવા તો આત્મ સન્મુખ થયેલું જે જ્ઞાન એની તાકાત કોઈ અપૂરો હોય છે.
બરાબર,
જેમ કે દ્રવ્ય નહીં આપણે લઈએ અત્યારે આના અનુસંધાન, દ્રવ્ય નહીં ગુરુદેવે કહ્યું ને કે ભૂત અને ભાવિ પર્યાય વર્તમાનમાં એને જણાય શુદ્ધ જ્ઞાન, તો એ કેવી રીતે? કારણ કે ઇન્દ્રિય જ્ઞાનનો તો વિષય નથી, ઇન્દ્રિય જ્ઞાનનો તો વિષય નથી, કેમ કે નહીં તો શુદ્ધ જ્ઞાનમાં આવે ને. અજ્ઞાનમાં ક્યાં નહીં છે? એ તો અજ્ઞાન છે. અનુભવ જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાનનો એક ભેદ નહીં છે ને એનો વિષય ભૂત અને ભવિષ્ય છે, તો એની સન્મુખ તો નથી અત્યારે.
જ્ઞાનની જે શક્તિ સામર્થ્ય કે એમાં
જાણે કે ઇન્દ્રિય જ્ઞાનને સનિકર્ત હોય, અતિન્દ્રિય જ્ઞાનને સનિકર્તની જરૂર નથી. એ જ્ઞાનની તાકાત એવી છે. મને જે લાગે છે કહું છું કે આ શુદ્ધ જ્ઞાનની શક્તિ એવી છે. કેવળ જ્ઞાનની તો શક્તિની પ્રશ્ન જ નથી, તો સમુદ્ર કે મોટો. અને ઓમાં તો ઉત્પાદય છે નહીં, એમાં તો શુદ્ધ જ્ઞાન નથી. દ્રવ્યમાં તો શુદ્ધ જ્ઞાન ક્યાં છે? એ કઈ એ તો પર્યાય રહી છે, પણ એનું અવલંબન લેતા જે જ્ઞાન કરે છે એ જ્ઞાનની તાકાત એવી છે કે સકલ વિષયોના વિશિષ્ટમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામો તેનો સ્વભાવ હોવાથી તે કેવો એક રસવેદના પરિણામને પામીને કેવળ રસને જાણે જ્ઞાનની પર્યાય અને રૂપને અને ગંધને ન જાણે એ સમયે. એમ ન હોય કે એકલા રસને જાણે છે ને ગંધને ને વર્ણને જાણતું નથી, એ કયું જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન. જ્યારે રસને જાણે ત્યારે ગંધને ને શબ્દને જાણતું નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. આ ઇન્દ્રિય જ્ઞાનનો તો નિષેધ કરવો છે. એટલે એકલા રસવેદના પરિણામને પામીને રસને જાણે દેખે એમ છે નહીં. સકળ વિષયોમાં વિશેષના સાધારણ, સાધારણ એટલે યુગપદ એક સમયમાં બધું જણાય જાય. પ્રતિભાસે છે ને ને એવું પડાય જાય એવું લાગે છે, પછી તો ભગવાન જાણે અથવા તમે કંઈક જો. ઇન્દ્રિય જ્ઞાન ઘડતું નથી, બાકી નહીં તો એ તો નિષેધ કરો ચોખ્ખો. હવે કેવળ જ્ઞાનનું લેવું કે શુદ્ધ જ્ઞાનનું, એટલું જ બસ. શક્તિરૂપ છે કેવળ જ્ઞાન, એવું સામર્થ છે એમે કેવા માંગતા હોય એમે નીકળી શકે. કે જ્ઞાનનું સામર્થ એવું છે કે એક સમયમાં બધું જાણી શકે એવું સામર્થ કોનું છે? કે કેવળ જ્ઞાન. અને આત્મા કેવો છે? કેવળ જ્ઞાન સ્વરૂપે છે. એમ લેવું હોય સામર્થ,
ત્રણેય
વાત લઈ શકાય છે. હા, એટલે
ત્રણેય વાત લઈ શકાય.
હા, ત્રિકાળી દ્રવ્ય તો લેવાનું જ, એ તો બરાબર. શુદ્ધ જ્ઞાન પણ લઈ શકાય છે અને કેવળ જ્ઞાન પણ લઈ શકાય. કેવળ જ્ઞાન તો લેવાય, કેમ કે કેવળ જ્ઞાનનું તો સામર્થ છે. તો પછી એનો અર્થ એમ થયો કે કેવળ જ્ઞાનમાં તો છે જ, એ તો બરાબર, કેવળ જ્ઞાન તો લાગુ પડે અને નીચે શુદ્ધ જ્ઞાનને પણ લાગુ પડે, બસ એટલું જ આપણે જતું હતું. ઓલું તો ત્રિકાળી દેવી તો બરાબર છે, ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે એ પૂછે છે, એ પૂછે છે, એટલે એની આવી શક્તિ છે એમ આવી જાય. ત્રિકાળી દ્રવ્યની અંદર એવી શક્તિ છે કે એની પર્યાય પ્રગટ થાય ત્યારે સકલ વિષયોને વિશેષમાં સાધન એક ઉત્પન્ન, એવી ત્રિકાળી દ્રવ્યમાં પર્યાયરૂપ અંતર્ગર્ભી પરિણમન શક્તિ છે, તે આત્મા ઉપાધિ છે, એ તો આવી જાય. બરાબર, કેવળ જ્ઞાનને તો કઈ પ્રશ્ન જ નથી રહેતો, કેવળ જ્ઞાન તો બધું હોય. હવે શુદ્ધ જ્ઞાન તમે કઈ ઉત્તરાયણમાં આવી જાય, બરાબર છે. ચાલો થઈ ગયો પ્રશ્ન. આ તો તાજું વાંચ્યું હતું ને એટલે કઈ ચર્ચા કરી. પુરુષમાં કોઈ જ વિચાર હતા, વિચાર ચાલે કે થોડો વિચાર ચાલે, લંબાઈ છે વિચાર.
આપને દ્રવ્યનય કા દૃષ્ટાંત દયા ને, દ્રવ્યનય નું દૃષ્ટાંત આપ્યું ને, એના ઉપરથી વિચાર આવે છે કે દ્રવ્યનયમાં ક્યાં એને પદાર્થ સામે નથી,
પછી સન્નિકર્ષ નથી,
સન્નિકર્ષ નથી, તો એને જ્ઞાન થાય છે.
એટલે બધાનું જ્ઞાન થઈ ગયું છે, ઉપયોગાત્મક થોડું થાય, બાકી જ્ઞાન બધું થઈ ગયું છે. અને જેવા પદાર્થો ભૂત ભવિષ્યમાં પરણવાના છે એવું જ્ઞાન થાય છે. અત્યારે પરિણમો નથી પણ પરણમ છે ભવિષ્યમાં, અત્યારે નિગોદમાં છે દાખલા તરીકે, પણ અરિયંતાઓનું છે એનું જ્ઞાન અટલે થઈ જાય છે. તો સન્નિકર્ષ તો રહ્યો નહીં, ઇન્દ્રિય જ્ઞાન તો વર્તમાનને જાણે છે, એ તો કઈ પ્રશ્ન નથી. બરાબર, હવે શુદ્ધ જ્ઞાનમાં લોકાલોક જણાઈ જાય છે, પ્રતિભા છે, તો એને ઉપયોગાત્મક કોકનું થાય કોકનું ન થાય એટલું એનું જ્ઞાન કાચું છે. નકર તો કેવડી બે એમ તો ન જોઈએ. કેવળ જ્ઞાનને શુદ્ધ જ્ઞાનમાં આટલો ફેર છે, આમ તો ફેર છે, પણ આમ આમ જોઈ તો જયારે એ કેવળ જ્ઞાન
છે.
આ બોલ સારો છે, આ બોલ વિચાર કરવાનો છે.
થોડાથી પહેલા જ મને વિચાર આવ્યો, કઈ શકે એની ચિંતા કરો. થોડા દિવસ પહેલા જ
વિચાર્યો, સમજાતો ત્યારે મને રાત્રે વિચારો આવ્યો, સાથે રાત્રે ઉઠતો શાસ્ત્ર ઉઘાડીને નહી એમને, પછી સવારે શાસ્ત્ર ખોલીને સાથે બહુ શબ્દ એકદમ આમાં જે શબ્દો છે એ શબ્દો બહુ યાદ કરીએ પણ એ શબ્દોનો ભાવ યાદ રહીએ એમ સાથે કહી ગયું. ઉપરથી આમ ધક્કો પાડો એકને બંધ, હા એટલે એ વિચારે દ્રવ્ય નહીંમાં આમ છે અને દ્રવ્ય નહીં તો શુદ્ધ જ્ઞાનનો જ અંશ છે, એટલે તો કઈ પ્રશ્ન નથી. નહીં છે તો શુદ્ધ જ્ઞાનનો અંશ છે, શુદ્ધ જ્ઞાન એ બળવાન જ્ઞાન છે, તેથી તે ભૂત ભવિષ્યને જાણી શકે છે. પણ ભૂત ભવિષ્યનું વર્તમાનમાં જ્ઞેયો જ્ઞાનમાં આવી ગયા છે, જેમ કેવળીને આવી ગયા એમ જ્ઞેયો તો જ્ઞાનમાં આવી ગયા, પણ એનો ઉપયોગાત્મક થવામાં અને આને ઓને એક સમયમાં ઉપયોગાત્મક છે, આને ઉપયોગાત્મક કોઈ વખતે થાય કોઈને ન થાય, કોઈને ઓછું થાય ઓછું થાય, એની ઇનાથી તો એનો અર્થ જ એ છે કે શુદ્ધ જ્ઞાન ને કેવળ જ્ઞાન ડિફરન્સ છે, એ ડિફરન્સ છે.
બાકી બેની સ્ટાઇલ એક છે જાણવાની,
સ્ટાઇલ એક છે. મારે કહેવાનું જી છે હમણાં હમણાં આપણે કેવડીને જ સામે રાખીને આ વાત કરીએ છીએ સ્વપ્ર પ્રકાશકની પરની સન્મુખ થાય જ્ઞાન જ નથી એનો તો આત્મામાં અભાવ છે એનું અવલંબન લઈને જાણે લીંબુની ખટાશને અને સાકરની ગળપણને એવો એનો સ્વભાવ નથી તો એ જ્ઞાન પરાધીન થઈ ગયું એના વડે એમ કયો તો ઇન્દ્રિય જ્ઞાનના આત્મા એક થઈ
ગયા
એને જાણવાનું સાધન પરને જાણવાનું સાધન પણ અતિ જ્ઞાન છે મારું કહેવું
જે જ્ઞાન આત્માને
જાણે છે
જ્ઞાન સાધન છે
જાણવાનું પરને સાધનો પણ એ છે જે ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાનીનું રસને જાણે છે અને આત્માનું જાણતું નથી તો એમાં સ્વપ્ર પ્રકાશક ક્યાં આવ્યું શબ્દ છે સ્વપ્ર પ્રકાશક શબ્દ શું છે ભાઈ જ્ઞાનનું સ્વરૂપ સ્વપ્ર પ્રકાશક બહુ સારી વાત છે અમને મંજૂર છે હવે કરો ચર્ચા રસને જાણે છે ત્યારે આત્માને જ્ઞાન જાણે છે એ નથી
જાણતો
જ્ઞાન ન રહ્યું તો સ્વપ્ર પ્રકાશક ન રહ્યું જ્ઞાન ન રહ્યું અજ્ઞાન થઈ ગયું આ બે ઇન્દ્રિય જ્ઞાનમાં જેટલો જીવ ઠગાણો છે એટલો કશાયથી ઠગાતો કશાય તો જાહેરમાં દુશ્મન છે જાહેર દુશ્મન છે ઓલો ઘરનો દુશ્મન છે કોઈને ખબર ન પડે મુંબઈમાં ઉંદર છે ને ઉંદર ફૂકી ફૂકીને ખાય એટલે અંગૂઠો અડધો ખલાસ થઈ જાય અવારે ઉઠે આ શું થયું કે ઊંઘમાં જાગે નહીં એટલી રીતે ખાય ફૂકી ફૂકીને એટલી દુખાવાય ન થાય ને ઊંઘી ન ઉડે અવારે ખબર પડે એમાં ઇન્દ્રિય જ્ઞાન ઘરનો જો છે પરને જાણી ને પરને પોતાનું માને જ છે પરને જાણી ને પરને પોતાનું માને જ છે પરને એકલું જાણે ને પોતાનું ન માને
એવું એમાં
હોતું જ નથી એમ અતિન્દ્રિય જ્ઞાન પોતાને જાણે તો પોતાનું માન્યા વગર રે નહીં એમ ઇન્દ્રિય જ્ઞાનમાં ઊંધું જાણેલું શ્રદ્ધા એમ અતિન્દ્રિય જ્ઞાનમાં અને સાધકને આરે ઇન્દ્રિય જ્ઞાન છે તો સાધક ઇન્દ્રિય જ્ઞાનનું અવલંબન લઈ નથી જાણતો એ તો આત્માનું અવલંબન લેવાવાળું જ્ઞાન જાણે છે આત્માનું અવલંબન લેવાવાળું જ્ઞાન જાણે છે અને જે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે એનો નિષેધ કરતું પ્રગટ થાય છે કે આ જ્ઞાન નથી એટલે એના વડે હું જાણું એમ એને શ્રદ્ધામાં છે હા ભાગતું નથી એમ ભાગતું નથી
એકાતું
નહીં નહીં
વિભક્ત
હો ગયા બસ અને કામ તો અતિન્દ્રિય જ્ઞાનથી ચાલે ગોરાજાને ગભરાટ થાય કે આ ઇન્દ્રિય જ્ઞાન મારી ફોન થતી હતી કે જ્ઞાન જ્ઞાન કહું છું આ લોકો તો જ્ઞાન નહીં કહે છે ઓગણીસમી ગાથા
દોસ્તા
બરાબર છે
ભલે
કયા વાત ટીકા છે ને સંસ્કૃત થી ચાર લીટી ઉપર છે વીસમો કળશ એવો છે ફરીથી આચાર્ય ભગવાન કહે છે કે મંગલમ હું સાંભળું છું દેશના લબ્ધિ, હું શાસ્ત્ર વાંચું છું, એ પક્ષ છૂટી જાય. હું શાસ્ત્ર વાંચું છું અને હું સાંભળું છું શબ્દ, એમાં હું પડું ભાગની માવી. ભૂલ મળવી મુશ્કેલ, ભૂલ મળવી એ મુશ્કેલ. કસાયની ભૂલ તો મળી જાય, કસાય તો કસાય જ છે ને તીવ્ર કે મંદ. આ કસાયનું ઉત્પાદક છે, કસાયનો બાપ છે, એમાંથી આ જન્મે છે. શુભાર સાધકને પણ ઇન્દ્રિય જ્ઞાન છે એટલે શુભાર ઉદભવ થાય છો. સર્વાંશ અતિ વિજ્ઞાન થાય તો શુભાર્થ ઉદભવ થાય. એટલે શ્રદ્ધામાંથી તિલાંજલી આપી છે ને એટલે બારમા ગુણ સ્થાન એનો અભાવ થઈ જાય છે. શ્રદ્ધામાંથી કાઢી નાખે છે એટલે દશામાં પછી રહેતી નથી. સૂક્ષ્મ એવા અતિન્દ્ર જ્ઞાનના ગુરુગુલો ભાવિદને સર્વથા જુદી કરી ટાળી, સર્વથા. અતિન્દ્ર જ્ઞાનમાં કથનચિત ભિન્ન ભિન્ન આવે, ઇન્દ્રિય જ્ઞાનમાં ના
આવે
છે ને. આત્માશ્રિત નથી, અતિન્દ્રિય જ્ઞાન તો આત્માશ્રિત છે એટલે કથનચિત અભેદ કહેવાય. સમજી ગયા? દ્રવ્યથી અભેદ છે આ પ્રકાર વાંચ્યું એ અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. જ્ઞાન છે એ દ્રવ્યથી જો તો અભેદ છે, પરિશિષ્ટમાં હોય અતિન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન નથી. ઇન્દ્રિયા જ્ઞાની નહીં પછી પછી અભેદ ક્યાં વાત છે? દુનિયા દુનિયા નું જાણે આપણે જ વાત છે.
આપ ખૂબ ધ્યાન ખેંચાયું છે આ વાત ઉપર, ખૂબ જ
ખૂબ. અને હિન્દી વિજ્ઞાનના ક્ષેત્રના કોઈ જીવને અનુભૂતિ થાય વિષ્ણુ શ્લોક. આચાર્ય ભગવાન કહે છે કે અનંત વિનશ્વર ચૈતન્ય જેનું ચિહ્ન છે. હવે જે લક્ષણ છે એ પણ અનાદિ અનંત છે, લક્ષણ ફરતું નથી આત્મા. કેમ કે આ લક્ષણની વાત કરી, અનંત એટલે અવિનશ્વર, જેનો અંત ના આવે એમ. જે જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન, ને જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. તો આત્મા અનાદિ અનંત, તો લક્ષણ પણ અનાદિ અનંત. બરાબર, અનંત એટલે અવિનશ્વર, ચૈતન્ય જેનું ચિહ્ન લક્ષણ નિશાની છે એવી આત્મજ્યોતિ. બરાબર, લક્ષણ અને આ લક્ષ એવી આ આત્મજ્યોતિને એમ અમે નિરંતર અનુભવીએ છીએ. વેદથી જ્ઞાન દર્શન ચારિત્ર અનુભવીએ છીએ, પણ નિત્ય તો અમે એક આત્માને સેવીએ છીએ. એવો તો શ્લોક. ચૈતન્ય જેનું લક્ષણ છે, ચિહ્ન છે, એવી આ આત્મજ્યોતિ આત્માનું સ્વરૂપ એને અમે નિરંતર અનુભવીએ છીએ એટલે એને અનુસરીને અમે પરમીએ છીએ. જ્ઞાનથી એને અનુસરીએ છીએ, શ્રદ્ધાથી, ચારિત્રથી, અનંત ગુણથી અમે એના સન્મુખ થઈને અમે પરમીએ છીએ. બસ અમારી સન્મુખતા અમારા ભગવાનની સામે છે, ચૈતન્ય જ્યોતિની સામે. નહીં, ચૈતન્ય જ્યોતિ કેવી છે? એનું લક્ષણ શું? ચૈતન્ય લક્ષણ. એને અમે નિરંતર પણ આહાર લ્યો ત્યારે સાહેબ શું કરતા હશો કે અમે આત્માને અનુભવીએ છીએ. પણ તાલપત્ર પર શાસ્ત્ર લખો ત્યારે જયારે તો વિકલ્પ છે ને, તો વિકલ્પને અનુસરો છે, અનુભવે છે કે નહીં? અમે વિકલ્પને કરતા તો નથી, પણ વિકલ્પને જાણીએ છીએ એમ લખતા નથી. અમે તો ચૈતન્ય અનુભવીએ છીએ. જો તો ખરા મસ્તી એની કેમ કે જેની સન્મુખ હોય એ જ દેખાય છે, વિકલ્પની સન્મુખ અમે નથી. એટલે અમે વિકલ્પને અનુભવતા નથી.
જેનાથી ભેદ જ્ઞાન થયું છે એને ક્યાં અનુભવે છે?
હા, જે અમારી વસ્તુ છે એને અનુભવીએ છીએ નિરંતર.
ભાઈ ગજબ કર્યું છે, નિરંતર અનુભવ.
નિરંતર શબ્દ વાક્ય ખાતા પીતા ચાલતા બેસતા આ જંગલમાંથી આવે જાય ગામમાં. મુનિરાજ, મુનિરાજ તો જંગલમાં જઈએ છીએ. આ તો વર્જિત છે, અહીંયા જંગલમાં રહેવાના બદલે આવીએ છે, ખોટું છે. અમે નિરંતર અનુભવીએ છીએ કારણ કે કારણ આપે. શા માટે અનુભવીએ છીએ? અમારા સ્વાર્થ માટે અનુભવી છે. એ જ્ઞાનીઓ સ્વાર્થી હોય, સ્વાર્થી
જ્ઞાનીઓ સ્વાર્થી હોય,
જ્ઞાનીઓ સ્વાર્થી હોય. શું એમાં અનુભવીએ છીએ? કારણ શું? કામ કારણ કે તેના અનુભવ વિના, એટલે આત્માના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી, મોક્ષની સિદ્ધિ નથી. આ અમારો હેતુ છે, શુદ્ધ આત્માને નિરંતર અનુભવવાની પાછળ અમારો આશય આ પૂર્ણાનંદની પ્રાપ્તિ થાવ. બસ સાધ્યાત્માની સ્થિતિ થાવ, બીજો કોઈ હેતુ નથી. કેવી છે આત્મજ્યોતિ? અનુભવવાનું ફળ બતાવ્યું, મોક્ષ માર્ગ કયો અને મોક્ષ માર્ગનું ફળ મોક્ષ, માર્ગ ને માર્ગનું ફળ પેલા માર્ગ બતાવ્યો અને માર્ગનું ફળ મોક્ષ. કેવી છે આત્મજ્યોતિ? હવે જેને અમે અનુભવીએ છીએ, પહેલી લીટીમાં આત્મજ્યોતિ લખું, એ આત્મજ્યોતિ કેવી છે? જેણે કોઈ પ્રકારે ત્રણ પણ અંગીકાર કર્યો છે, શ્યાદવા અનેકાંત સિદ્ધ કરે છે, જેણે તે આત્મજ્યોતિએ કોઈ પ્રકારે, એટલે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો કોઈ પ્રકાર કહેવો ને, પર્યાત્મિક નહીંથી જોવામાં આવે તો ત્રણ પણનો અંગીકાર કર્યો છે. કેણે અંગીકાર કર્યું છે? આત્મા હો, આત્મા ત્રણ પ્રકારે દેખાય છે, પર્યાય નહીં. આત્માએ ત્રણ પણનો અંગીકાર કર્યો છે તો પણ, ભલે ત્રણ પણનો અંગીકાર કર્યું તો પણ જે એક ખૂણાથી ચૂત થઈ નથી, નિજ ભાવને છોડે અને ઉત્સમ છોતરું કે ક્ષાય ભાવ છે થઈ જાય એમ છે નહીં. ઉદય ભાવ તો કાઢી નહીં, ઉપસમ છોતરને ક્ષાયિક આચરણનો નિશ્ચય રત્ન પરિણામ પરિણામ તો પણ અમે પારણામિક ભાવને છોડી દઈએ એમ કોઈથી બનતું નથી. ભલે અમે ક્ષાયિક ભાવે પરણીએ, ક્ષાયિક ભાવે પ્રજ્ઞી, સમ્યક દર્શનનો ક્ષાયિક ભાવ, અથવા બારમા ગુણ સ્થાને વિતરાગ ભાવનો ક્ષાયિક ભાવ થઈ ગયો પરણીએ તો પણ અમે એક પાણાને છોડતા નથી, એક પાણાથી ચૂત થઈ નથી. અને જે નિર્મળપણે ઉદય પામી રહી છે, શુદ્ધ શુદ્ધ બે અદ્ધુદ ઉદય પામી રહી છે, એટલે પ્રગટ, એ જ પ્રગટ થાય છે. એક પાણાને છોડતી નથી અને નિર્મળપણે ઉદય થયા કરે છે જેને છે. ચિકારી દ્રવ્યની આત્મજ્યોતિની વાત છે. કેમ કે પ્રશ્ન હતો કેવી છે આત્મજ્યોતિ, તો ત્રણ પણ એ પરમે છે તો પણ એ કોણ છોડતી નથી એમ, અને જે નિર્મળ પણ એ ઉદય પામી રહી છે એમ, એ કોઈ અસ્ત નથી થતી, ઉદયરૂપ આત્મજ્યોતિ હંમેશા ઉદયરૂપ હોય, પરિણામ ઉદયને અસ્ત હોય, પરિણામ ઉદય કોણ થાય ને અસ્ત કોણ થાય, ભલે ધારાવાહી નહીં હોય તો ભી ઉદયને અસ્ત બે ધર્મ એમાં છે, બે ધર્મ પર્યાયમાં છે, દ્રવ્ય તો નિરંતર ઉદય છે. શાસ્ત્ર તો શાસ્ત્ર બરાબર થઈ ગયું, વીસ કળશ એ કઈ એમાં વિચાર કરવાનો હોય તો કયો તો ચર્ચા કરી, પણ કેવું તો બીજી વાર જીવડાયો તમે એટલે
નિરંતર
અનુભવીએ છીએ એટલે એમ કહેવા એમાં પ્રમાદ ઉઠી આવતો કે એક સમય પણ અનુભવ વિના જતો નથી. એટલે અમે સાડા ત્રણ હાથ જોઈને ચાલીએ છીએ ગામમાં જવા માટે, અને એ પ્રકારે એરિયા સમિતિ જોઈને ચાલીએ છીએ, કોઈ જીવ નહીં જે દયાળ તો છે, પણ એ વખતે અમારું લક્ષ આત્મ પર છે, લક્ષ છૂટતું નથી. સાધકનું લક્ષ પ્રતીક છૂટે જ નહીં, એટલે નિરંતર અમે અનુભવીએ છીએ. એટલે શ્રદ્ધા અને જ્ઞાનમાં આચરણમાં અમારી પરિણતિ એનું જ અવલંબન લઈએ છે. અમારી જે પરિણતિ પ્રગટ થઈ છે આત્માશ્રિત નિશ્ચય મોક્ષ માર્ગની, એ નિરંતર એનું જ અવલંબન લઈએ છે, એટલે અમે અનુભવી છીએ એને જ નિરંતર. પાંચ મહાવર્તને અનુભવ કરે, કેમ કે લક્ષ આશ્રય પ્રતીતિ એક ઉપર જ આવે છે ને, અવલંબન અવલંબન કયો, આશ્રય કયો, પ્રતીતિ કયો, એક જ જણાય છે ને, એક જ શ્રદ્ધાય છે. શ્રદ્ધાનો વિષય એક છે ને જ્ઞાનનો વિષય પણ એક છે, આચરણનો વિષય બધી જ છે, ત્રણેય પર્યાયને વિષય એક જ છે. એટલે નિરંતર અનુભવીએ છીએ, એક સમયનો પણ નિરંતર આનંદનું વેદન કરી ભોજન કરી, નિરંતર આનંદનું ભોજન કરે છે. નિત્ય ભોજન કહ્યું ને, તો આહાર લેતા હોય ત્યારે આહારને ભોજન કરે છે કે આનંદને, કે આનંદને નિત્ય ભોજી કયો, આનંદનો નિત્ય ભોજી કયો, કે નિરંતર આત્માના અનુભવીએ છીએ, એક જ એક વાત છે ને. ઠીક, બીજી રીતે કહીએ તો અનુભવ થયા પછી મોક્ષ ન થાય ત્યાં સુધી, મોક્ષ થઈ જાય તો પ્રશ્ન નથી, મોક્ષ ન થાય ત્યાં સુધી સંવર્ણ જ હોય કે ન હોય, બસ એ આત્માને અનુભવો એનું નામ સંવર્ણ જ રહે છે. તત્વથી નવ તત્વથી સિદ્ધ કર્યું કે આત્માને નિરંતર અનુભવીએ છીએ તો એને સંવર્તપૂર્વક નિર્જરા પ્રગટ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ ત્યાં જ કરે છે, આનંદની વૃદ્ધિ ત્યાં જ કરે છે. નિરંતર સંવર્ત નિર્જરા કોઈ વખતે એક સમયમાં વયા જાય તો જેટલો આત્માને આશરે પરિણમન છે એટલી શુદ્ધતા છે, એટલો મોક્ષનો માર્ગ છે, એટલી સંવર્ધિરા છે, એટલો આનંદ છે. બસ થોડી કથા છે એ કોણ છે, ત્યાં બધી મોક્ષ થતો નથી એ ખબર છે એને. અરે એને અનુભવ થતો નથી પણ એને જાણવા તરફ અમારો ઉત્સાહ નથી, ઉત્સાહ નિવર્તી ગયો છે, કેમ કે એના જાણવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. જણાઈ જાય છે પણ જાણવાનો ઉત્સાહ નિવૃત્તિ ગયો છે એવો પાઠ છે, એના પ્રત્યે ઉત્સાહ નિવૃત્તિ ગયો છે. 143 છે ને, ઉત્સાહ નિવૃત્તિ ગયો છે, નહીં પક્ષો છે તો ઉત્સાહ નિવૃત્તિ નિરંતર અનુભવ. એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે, શુદ્ધિની વૃદ્ધિ થયા જ કરે છે. ચાલતા ચાલતા સૂતા બેસતા બીજાને જે વાત કરતા હોય લક્ષાત્મા પર હોય છે, નિરંતર એ છૂટે નહીં. આપણે વાત થઈ ગઈ, ચોટી ગઈ જ્ઞાન વાત થઈ ગઈ. બરાબર છે, સંવારની જાતિ સિદ્ધિ કરી શુદ્ધિની વૃદ્ધિ સમય સમય થાય છે, મોક્ષનો માર્ગ છે ચાલુ થઈ ગયો છે, મોક્ષ નજીક આવે છે. મોક્ષની સમય થઈ જાય, અસંખ્યાત સમયમાં મોક્ષ થાય છે, અનંત સમય નથી લાગતો. અસંખ્યાત સમય કેમ કે વધારે વધારે સમય દ્રષ્ટિને 15 વર્ષ તો બી અસંખ્યાત સમય છે, લિમિટ બસ લિમિટ આવે. જાણનારો જણાય છે એનો ચમત્કાર છે. પ્રભુ મેં કેવળ પ્રભુ મેં ગાયક પ્રભુ મેં ગાયક રૂપ કેવળ જાણનાર પ્રભુ મેં ગાયક રૂપ કેવળ જાણનાર કેવળ કહીને કરતા બધું છૂટી ગયું. બરાબર, નિરંતર અનુભવી છે એનો અર્થ વધારે ટાઈમ. આ વાત આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાય દ્રષ્ટિથી એટલે પર્યાદિક નહીં થી પર્યાય દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ એવો અર્થ ન લેવાય. પર્યાય દ્રષ્ટિથી એટલે પર્યાયની નજરથી પર્યાદિક નહીં થી ત્રણ પણ પ્રાપ્ત છે. પર્યાય ધર્મથી જુઓ તો આત્મા ત્રણ પ્રકારે દેખાય, તો પણ શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ, ગુનાથી સહિત છે પણ એનાથી રહિત પણ છે. એનાથી સહિત છે તો પણ એનાથી રહિત પણ છે. રહી છે તો જ દ્રવ્ય દ્રષ્ટિ થાય ને, એક પણ રહી હોય તો જ, અને સહિત છે તો જ ત્રણ પણ છે ને, સહિત પણ છે ને રહી પણ છે. આમાં નીકળ્યું બોલો, રહી સહિત નીકળ્યું, બે ભાવ નીકળ્યા. ચુંદ્રવ્યાથી જે એક પણથી રહીત નથી એટલે ત્રણ પણ થઈ નથી, એમ ત્રણ પણ થઈ નથી પણ એક પણ રહી છે, જ્યોતિ નથી થઈ. તથા જે અનંત ચૈતન્ય સ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણો કે જે સમ્યક દ્રષ્ટિ પુરુષ છે તે જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે, અમે નિરંતર કરીએ છીએ, તમે નિરંતર અનુભવ કરો એમ કીધું. સમ્યક દ્રષ્ટિને અને મુનિમાં મુનિ નિરંતર અનુભવે અને સમ્યક દ્રષ્ટિ દિવસના અનુભવ રાતના હોય જાય, એમ નિરંતર અનુભવે. એ તો જાગે છે ખરેખર, સમ્યક દ્રષ્ટિ ઉત્તર સુવે છે, બીજો છે સુવે છે એ બીજો છે, અનુભવ છે, જાગૃતિ છે. ત્યાં નિશ્ચય મોક્ષ માર્ગમાં પ્રમાદ નથી. પર્યાય દ્રષ્ટિથી એટલે પર્યાદિકને જોવામાં આવે તો આત્મા કથનથી ત્રણ પ્રકારે પરણમે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણ પ્રકારે પરણમે છે. આપણે સોળમી જ્ઞાતા માં આવ્યું કે જ્ઞાન દર્શન ચારિત્ર સેવવા, વ્યવહાર નહીં કે ઉપદેશ આપવો, પણ ખરેખર એકને જ સેવવો એમ કહેવાનો આશય છે. એમ કોઈ પ્રકારે એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી જુઓ તો આત્મા ત્રણ પ્રકારે દેખાય છે. હવે એ નજર ગૌણ કરો તમે, સમજી ગયા, અને આત્મા તરફ જુઓ, સ્વભાવ તરફ, તો એક પણ છૂટતો નથી, ત્રણ પણ ખાતો નથી. ત્રણ થી સહી છે ને ત્રણ થી રહી છે, સમય એક એક સમયમાં આવું જ્ઞાન થાય ને ત્યારે અનુભવ થાય. બે રહી સહિત ની વાત સાધારણ નથી. રહી સહિત કહો કે ધ્યેય પૂર્વક નહીં કહે, કઈ
વાત.
આચાર્ય ભગવાન કીધું પર્યાર્થિક નહીં થી જો તો આત્મા ત્રણ પ્રકારે દેખાય. હા હા, પણ એને ગૌણ કરીને હું દ્રવ્ય સ્વભાવથી જાઉં છું તો એક પણ છે, ત્રણ પણ થયો
નથી,
થયો નથી. વ્યવહાર નહીં કહે છે કે ત્રણ પણ છે, નીચે નહીં કહે છે કે એક પણ. બોલો, જ્ઞાનનો વિષય છે એને શ્રદ્ધાનો વિષય બનાવી જ માં. વ્યવહાર નહીં વળે જે નિરૂપણ કરવા પામ્યું હોય તેને અસત્યાર જાણી તેનું શ્રદ્ધાન છોડજે. એ સોલમી ગાથામાં કહ્યું વ્યવહાર નહીં થી જ્ઞાન દર્શન ચારિત્રની સેવા કહ્યું છે, એમ શબ્દ છે. હા, બીજાને સમજાવવા માટે ઈરાદો તો એકનો છે. બહુ શાંતિથી એને જે પ્રમાણે આપણને સમજાવે એ જ પ્રકારે એની સાથે સાથે ચાલો. બસ એની સાથે સાથે, આચાર્ય ભગવાનની સાથે સાથે ચાલવાના જેને ટેવ છે ને એને પક્ષ નહીં રહે. બધામાં પ્રમાણ વચન કહેશે કે આત્મા ત્રણ પ્રકારે થઈ ગયો. ઘાતા પ્રમાણ કે ત્રણ પ્રકાર નથી થયો, એક પ્રકાર છે પ્રમાણ વચન.
બે વાતો સાથે
છે
ને,
એક સમયમાં બે છે. સમજાવવામાં લખવામાં ટાઈમ લાગે છે, કહેવામાં ટાઈમ લાગે છે, પણ એની જે સ્થિતિ છે રહી સહિતની
એક સમયમાં,
એક સમય ન હોય ને તો નહીં પકડે. કાળભેદ છે ત્યાં નહીં પકડશે. કાળ ભેદ છૂટી ગયો એ અનુભવ છે. શારદા છે ને કથનચિત રહી ને કથનચિત સહી શારદાથી જુદી કરી. શારદા કહો અને કાંત કહો, સ્વભાવ શારદા. એવી આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે સમયદર્શી પુરુષ છે તે જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરો. હા હા, એટલે એ 20 નંબરનો ફળ પૂરો થયો. હવે ટીકા બરાબર. હવે કોઈ તર્ક કરે છે કે આ તર્ક ક્યાંથી આવ્યો? 17-18 ગાથામાં જે આચાર્ય ભગવાને દાંડી પીટીને કહ્યું બધા આત્માઓને ભવિક અભવી નિગોદ કે સિદ્ધ બધા. ગુરુદેવ નું વ્યાખ્યાન પરિશિષ્ટ ત્રિકાળ શબ્દ વાપર્યો. તાદાત્મ્ય છે ને ઉપયોગ થી અનન્ય, એ ત્રિકાળ છે, ક્ષણવર્તી છે, પણ તો બી ક્ષણવર્તી એનું સ્વરૂપ ત્રિકાળ એમને મહેલું આવે છે. અનન્ય 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 થી એને આવ્યું આવે છે. લક્ષ્મણ લે છે સંબંધ છે, એ ક્ષણિક ભેદ થાય છે એ વાત નથી. આ તો આત્માનું લક્ષણ ને લક્ષ્ય તાદાત્મ્ય છે. આ વાત અહીંયા આવવાની છે, એ આમાં છે એમ કહું છું. બેન, જો મધ્યસ્થ થઈને અને વિશાળ દ્રષ્ટિથી અવલોકન કરે તો જેમ છે પક્ષમાં ખેંચાઈ જાય. અમુક ગાંઠ વાળી લીધી હોય એને, એનાથી જુદું આમાં આવ્યું, એ આ પ્રમાણ કરું. એ થોડું વાંચ્યું, ચાકું નથી વાંચ્યું જી. નવ પાના ઝેરોક્ષ કરે જુદું, નવ પાનાનું ઝેરોક્ષ જુદું કરે છે. મોટા અક્ષર કરાય, બહુ મોટા નથી ત્યાં. ઠીક છે, ચાલે છે. નહીં મોટે નહીં, સેજ મોટા હશે. હજી મેં મેળ્યું નથી, ના તો એવું ને એવું કઈ સમજો ન હોય, એવું એવું લાગે છે, સમજો ન હોય. એને ઝેરોક્ષ સમજી ગયો, પણ મેં કહ્યું મોટા અક્ષર એના ખ્યાલમાં નીકળી ગયા. મેં મોટા અક્ષર નું કહ્યું, હા મોટા થઈ જાય. આ તો એવા ને એવા છે, ભાઈ ને આપશો કરાય. એક તાદાત્મ છે, એ ત્રિકાળ તાદાત્મ છે. અહીંયા તાદાત્મ લીધું છે અને ગુરુદેવ ત્રિકાળ એટલા માટે વંચાય. ઉપયોગથી તો પણ તાદાત્મ્ય જોઈએ ને, અગ્નિ ને ઉષ્ણ
ત્રિકાળ,
થોડીક વાર તાદાત્મ્ય, થોડીક વાર તાદાત્મ્ય નહીં, એ નવો હતા. અસાધારણ લક્ષણ છે એનું, ઘણા જેવું છે. હવે કોઈ તર્ક કરે કે તાદાત્મ્ય લક્ષણ છે, પદાર્થ સિદ્ધિ કરે છે, પદાર્થ સિદ્ધિ કરે છે. અને આમાં આવ્યું કે લક્ષણને જાણે છે ને, એ લક્ષ સુધી પહોંચી જાય છે. એમાં એ લીટી કરી છે, લાવે છે વાંચો જરા. એટલે કોઈ એમ કે ભાઈ જ્ઞાનની પર્યાય ને જાણતા જ્ઞાન ગણાય જાય તો તું જ્ઞાનને જાણશે તો પર્યાય નક્કી થઈ જશે, એમ નથી. એટલા માટે જો એમ નિર્ણય, હજી નિર્ણય કરતા
જ્ઞાનનું લક્ષ્ય સ્વ આત્મા તરફ જાય છે,
દ્રવ્ય તરફ જાય છે.
કેસા કુદરતી હે અંદર મેં,
અંદર મેં, અંદર મેં
જ્ઞાન મેં
જ્ઞાયક તે હું આવી જાય, ત્યાં અટકે નહીં, પર્યાય દ્રષ્ટિ ન થાય, એમાં
થાય
એમ મારું કહેવું. બહુ
અચ્છા, જ્ઞાનનું લક્ષ્ય આત્મા તરફ જાય છે અને ત્યારે સ્વાનુભવમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. બહુ સરસ અમૃત વચન છે. કલ આપને બી લીધા લક્ષણ કા નિર્ણય કરતા લક્ષણ લક્ષ્મણ વયો જાય છે
ત્યારે પણ એ લક્ષણ સિદ્ધ થાય. એ ભયો જાય ને અંદર, ત્યારે જ્ઞાન લક્ષણ સિદ્ધ થાય. જો અંદર ન જાય તો એ લક્ષણા ભાગ છે, લક્ષણ જ નથી. લક્ષ્ય પ્રસિદ્ધ કરે તો એનું નામ
લક્ષણ.
અને બે એક મેક છે, એકને જાણતા બીજું જણાય જાય, એમ આવે છે. જ્ઞાનને જાણતા જ્ઞાની જણાય જાય, જો યાદ આવી ગયું. જ્ઞાનને જાણતા એ વાત ગુરુદેવે કરી. શું ગુરુદેવનું જ્ઞાન છે, દરિયો છે, દરિયો દરિયો એમ લાગે. એ તો ગુરુદેવે ના પાડી હતી આપણને તમને, બાકી આચાર્ય કહું વિરુદ્ધ આપી એ તો દરિયો સમુદ્ર, એક વાત ઉપર એનું કેટલું ધ્યાન ખેંચાયું છે. એક કે જ્ઞાનની પર્યાય નહીં જાણતા કોઈ, કે પર્યાય પેલા દ્રવ્યને જાણો, પર્યાયને જાણવાનું બંધ કરો, એમ એ પુરુષ કહે છે. એ પુરુષ કહે છે જ્ઞાનની પર્યાયને જાણતા જ્ઞાન જણાવે. મારું કહેવાનું તમને આશે એ છે કે જ્ઞાનનું લક્ષ છોડી દે, પર્યાયનું લક્ષ છોડી દે, દ્રવ્યનું લક્ષ કર. અહીંયા કહે છે કે લક્ષણનું જે લક્ષ થશે ને ત્યાં એ લક્ષણ અંદર વળી જશે. અનુભવ પ્રકાશમાં આવે છે, દોરીએ દોરી જાય જાય, સભાનો અંશ છે, બધા બધાનો એક મત છે. આ પ્રકાર
પ્રાયોગિક વાત છે,
પ્રાયોગિક આ વાત છે. શૈલી વધારે આ શૈલી છે, કેમ કે પ્રગટ
લક્ષણ.
એટલે ગિરનાર ઉપર મેં કહ્યું હતું બીકોઝ પ્રકારાંતર છે, જ્ઞાન નહીં જાણતા જ્ઞાન જણાઈ જાય છે. પ્રયોજન તો વિતરાકતા નું છે, શબ્દની મારામારી ક્યાં કાય છે. કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, તર્ક કરે તર્ક, એ વાત પાકી કરવા માટે તર્ક કરે છે. હું તર્ક નથી, એ અગાઉ વાત કરી ગયા છો કે બાળગોપાલ સ્વામીને જણાય છે, જણાય છે એનું કારણ તાદાત્મ્ય છે, તાદાત્મ્ય છે માટે જણાય છે. એની અધ્યાય રાખ્યું હતું, અહીંયા અધ્યાય રાખ્યું હતું, બધાને જણાય છે, પણ તાદાત્મ્ય છે માટે જણાય છે એ શબ્દ અહીંયા નહોતો મૂક્યો. એટલે વધારે ખુલાસો કરવા માટે પોતે ને પોતે ત્યાં તાદાત્મ્ય છે માટે જણાય છે એ શબ્દ નહોતો મૂક્યો, અહીંયા એ શબ્દનો ખુલાસો એમને વિચાર આવી ગયો, એનું લખાઈ ગયો. લખાઈ ગયા પછી કેટલીક વાત વિચાર આવે, વધારે ખુલાસો કરવા મન થાય એટલે કહ્યું. ટીકા લાગી બોલું,
અલગ છે,
અલગ છે. અહીં કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપ છે, જુદો તો નથી જ્ઞાન ને આત્મા, કઈ જુદી ચીજ નથી. તેથી જ્ઞાન ને નીચે સેવે જ છે, તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની, સેવા કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? દાદા જો જુદું હોય તો બરાબર છે, પણ તાદાત્મ્ય છે તો જ્ઞાન ને સેવે જ છે, એનું સમાધાન. તે એમ નથી, તાદાત્મ્ય છે એ વાત સાચી, છતાં એક સમય માત્ર જ્ઞાન ને સેવતો નથી, રાગ ને સેવે છે. નૈમિતિક ને સેવે છે, સ્વભાવ ને સેવતો નથી. સ્વભાવ ને સેવતા સ્વભાવવાન કહેવાય છે. એમ નથી, જો કે હવે સિંચેરા પ્રશ્નનો થોડો હકાર કહે છે, તારી વાત તો એક ખોટ ને એક સાચી, એવું છે. જો કે આત્મા જ્ઞાન સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, એટલી વાત તારી સાચી, પણ તાદાત્મ્ય સ્વરૂપે છે એટલે જ્ઞાનને સેવે છે એમ પણ નથી. તાદાત્મ્ય છે એ વાત સાચી, પણ તાદાત્મ્ય છે એટલે જ્ઞાનને જ સેવે છે નિરંતર એમ નથી. કારણ તો પણ એ ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી. શું એની વિદ્વતા! આહા, તાદાત્મ્ય છે તો પણ તું જ્ઞાનને સેવતો, તને તાદાત્મ્યનો ક્યાં ભરોસો છે? તને તો રાગની દેહની સાથે તાદાત્મ્ય બુદ્ધિ તારી થઈ ગઈ છે. તાદાત્મ્ય થતું નથી, પણ તાદાત્મ્યની બુદ્ધિ છે, અને જે તાદાત્મ્ય છે એનો સ્વીકાર કરતો નથી, અને જેનાથી તાદાત્મ્ય થયો નથી એને તો એ લાગે છે કે આનાથી તાદાત્મ્ય થઈ ગયું, દુઃખથી હું તાદાત્મ્ય થઈ ગયો. દુઃખ ને આત્મા એકમેક છે, ખોટી વાત છે. જ્ઞાન ને આત્મા તાદાત્મ્ય છે, પણ દુઃખ આકુળતા અને જ્ઞાન આત્મા એ તાદાત્મ્ય સ્વરૂપે નથી. પણ તને તાદાત્મ્ય સ્વરૂપે એ લાગે છે, દુઃખની સાથે એકાકાર, રાગની સાથે એકાકાર, તું એક સમય સેવતો નથી જા. કારણ કે ક્ષણ માત્ર પણ જ્ઞાનને સેવતો નથી, કારણ વ્યાપે છે. કેમ સેવતો નથી? અનુભવતો નથી. કારણ કે સ્વયં બુદ્ધત્વ પોતે પોતાની મેળે જાણવું તે નિસર્ગ સમીક અથવા બુદ્ધિ બુદ્ધ દિશનાલબ્ધી બીજાના જણાવવાથી જાણવું તે એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એ બે માંથી એક એક કારણ જો તારી પાસે નથી તો તને અનુભવ નહીં થાય. હવે નિસર્ગ જ ન હોય તો કાંઈ નહીં, પણ અમે કહીએ છીએ કે જ્ઞાનને આત્મા તાદાત્મ્ય છે, પણ આત્માને રાગ તાદાત્મ્ય નથી. એવું તો બે જ્ઞાન કર, અમે તને ઉપદેશ આપીએ છીએ અને તું અમારા ઉપદેશને ગ્રહણ કર તો અધિગમ સમીકરણ થઈ જશે કે જ્ઞાન જુદા ને રાગ જુદા. જ્ઞાનને રાગની સાથે તાદાત્મ્ય નથી, જ્ઞાનને આત્માની સાથે તાદાત્મ્ય છે. પણ આની કોણ તાદાત્મ્ય છે એમ તું લે, આમ તાદાત્મ્ય એકત્વ લાગે છે ને, એ તારી ભૂલ છે. એટલે ઉપદેશ સાંભળતા કોઈ જીવને કાળજી પાકી ગયો હોય તો એને અનુભવ થાય છે. બે જ્ઞાનનો મંત્ર આપે છે, આની સાથે અનન્યપણું છે અને રાગ સાથે અન્યપણું છે. હવે રાગની સાથે અન્યપણું બતાવી અને જ્ઞાનની સાથે અનન્ય બતાવે છે. જ્ઞાનને તાદાત્મ્ય બતાવી અને રાગની સાથે તાદાત્મ્ય કેમ બતાવે છે? બે વાત બતાવે છે. ત્યારે બે ની વાતમાંથી કઈ તને ઠીક લાગે? જો કે રાગની સાથે તાદાત્મ્ય બુદ્ધિ કરતા તો દુઃખી થઈ ગયો. હવે રાગની સાથે તાદાત્મ્ય નથી અને જ્ઞાનની સાથે એકમેકનું છે લે, તો જ્ઞાનમાં આત્મતન જણાઈ જશે. રાગની સાથે તાદાત્મ્ય બુદ્ધિ છે એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. હવે એનાથી ફેર જ્ઞાન કરતો કે તો જળ છે, જળને ચેતન તાદાત્મ્ય હોઈ શકે નહીં. એમ કરીને જયારે શ્રી ગુરુ સમજાવે છે બૌદ્ધિક બુદ્ધત્વ ત્યારે કોઈ જીવ પામી જાય છે, ત્યારે એને દેશનાલબ્ધી નિમિત્ત કહેવામાં આવે. બે કારણ છે, કારણ પૂરું કાર્ય થાય છે, બે નિમિત્ત કારણ છે, યોગ્યતા ઉપાદાન કારણ છે. તત્સમયની યોગ્યતા છે ને એ ઉપાદાન કારણ, ગુરુની દેશનાલબ્ધિ પણ નિમિત્ત કારણ છે, વર્તમાનની દેશના લગ્ધિ નિમિત્ત કારણ છે, સમજી ગયા? પણ યોગ્યતા છે બે વખતે, બે સમયે, નિસર્ગ જ વખતે કે અધિગમ વખતે, એની યોગ્યતા બસ. કોઈને આમ થાય, કોઈને આવી થઈ ગઈ, કાળપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જાણી લે, અથવા તો કોઈ ઉપદેશ તેના હાથ મળે ત્યારે જાણે. જેમ સુતેલો પુરુષ કાં તો પોતે જાણે જાગે, અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે. અહીં ફરી પૂછે છે કે શિષ્ય ફરીથી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલા આત્માને આત્માએ જાણ્યો નહીં, પોતે પોતાને જાણ્યો નહીં, તો જાણવાના કારણ પહેલા શું આત્મા અજ્ઞાની છે? કેમ કે તેને સદાય અપ્રતિભૂતપણું છે? તેનો ઉત્તર એ વાત એમ જ છે કે અજ્ઞાની છે. જ્યાં સુધી જ્ઞાનને આત્માની તાદાત્મ્યપૂર્ણ ભાસતું નથી અને રાગની સાથે એકમેક તાદાત્મ્ય ભાસે છે ત્યાં સુધી અજ્ઞાની છે, વેદનાની શક્તિ મેળાઈ ગઈ છે. આ ક્યાં એકત્વ છે ને ક્યાં વિભક્ત છે એને વિચારો. બધી જગ્યાએ શાહી જ્ઞાનને આત્માને ભિન્નત્વ છે એમ ન લેવાય. હા, જ્યાં જ્યાં શુદ્ધ છે ત્યાં તો શુદ્ધ તે. હા, શ્રદ્ધા ધર્મ વિષય છે ને એ આત્મા છે. જ્ઞાન દ્વારા જ્ઞાયક અને સુધાર વિષય બે આવી જાય. માટે ઉપયોગ લક્ષણ છે એ બરાબર છે. ઉપયોગ લક્ષણથી પેલા અનુમાનમાં આવે છે, પછી અનુભવ થઈ ગયો છે. દિલ્હીથી તો નિર્ણય કેમકે જ્ઞાનમાં દેહાદી જણાય છે, પણ દેહાદી જ્ઞાનમાં આવતો નથી. પણ જ્ઞાનમાં જ્ઞાયક ગણાય છે તો જ્ઞાયક જ્ઞાનમાં આવે છે. અભેદ છે, જાણન ક્રિયા ના આધારે આત્મા રહેલો છે ને, અભેદ છે. સમરમાં એવું કહ્યું એટલે જ્યાં જે વિષય હોય એ રીતે એને સમજવી જોઈએ. દરેક જગ્યાએ કાંઈ દ્રષ્ટિના વિષય એ મુખ્યતાથી સમજાવે ત્યારે અભેદ ન લેવાય. અભેદ સમજાવે ત્યારે દ્રષ્ટિનો વિષયમાં ગર્ભિત આવી ગયો છે. એમને કહ્યું ગુરુદેવ કે જ્ઞાન નહીં જાણતા, જ્ઞાન નિર્ણય કરતા જ્ઞાન અંદરમાં વળી જાય છે. જ્ઞાન નહીં જાણતા જ્ઞાયક ગણાઈ જાય છે. કેમ કે સમર્થા ભિન્ન નથી. થોડી વાર તો એ કિનાર ઉપર લીધો ને ત્યારે બહુ એકદમ ચહેરા ઉપર પ્રફુલ્લતા ન જોઉં, કેમ કે ઓલું દ્રષ્ટિનો વિષય એટલો લીધો હોય ને. સર્વથાભિન નથી, એક જગ્યાએ સર્વથાભિન આવે દ્રષ્ટિની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ સર્વથાભિન નો અપેક્ષા ફરી જાય. અપત્ય સ્મૃતિ બસ જણાય છે ને, જ્ઞાનમાં જણાય છે. જ્ઞાયક એ દ્રષ્ટિનો વિષય જ છે બસ. અને જે જણાય છે તે હું છું, જે જાણનારો તે હું છું. દ્રષ્ટિના વિષય ઉપર જ આવે, રોકાય ક્યાં? પર્યાય ઉપર ન રોકાય, દ્રવ્ય ઉપર આવી જાય. લક્ષણથી લક્ષ સુધી પહોંચી જાય. લક્ષણ લક્ષને જ પ્રતીત કરે, લક્ષને નહીં. એ મુદ્દો છે. જ્ઞાન લક્ષણ છે એ લોકાલોકને પ્રસિદ્ધ નથી કરતું. કેમ કે એ લોકાલોક લક્ષને એનું આ લક્ષણ એમ નથી. જેનું લક્ષણ છે એને જ પ્રસિદ્ધ કરે છે. એટલે ભારત ઉપાસ સૌને કરે કે કારણ આ જ કથનજી દબે છે. આત્મા છે, આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે હા એ
આપને આવી ગયું હતું ને ઉપયોગ લક્ષણ આત્મે આપતા
આત્મા એવું હતું બસ. કેવું તો ચાલુ છે
ઉપયોગ લક્ષણ.
કેમ કે ઉપયોગ બધાની પાસે પ્રગટ છે એમ આવ્યું ને આમાં, કે બધાને સંવેદનરૂપ છે, પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ દ્વારા પ્રસાદ્યમાન અપ્રસિદ્ધ વસ્તુ પ્રસિદ્ધ થઈ જાય છે. લક્ષણ પ્રસિદ્ધ છે અને અજ્ઞાનીને લક્ષ પ્રસિદ્ધ નથી, પણ લક્ષણ તો પ્રસિદ્ધ છે એમ કરીને. કે આ લક્ષણ આત્માનું છે તો ક્યાં આત્માનું છે? તો યાદ તો અપ્રયો છે.
ગિરનારને આપને દિયા દ્રષ્ટાર્થ પ્રકાશ ક્યાંથી આવે છે?
ગિરનાર સોના દિવસમાં દર્શન દિયા હતા
આપને, સુરત ની સામે ઉભા રહી સુરત ક્યાં છે? તો સુરત દેખાઈ જાય એની સારે સારે જાય તો સુરત
દેખાય જાય. સોનાગીરી ઓસરીમાં ચાલતા યાત્રામાં મજા આવી. એ આખી આપણી ટૂંક સારી કહી સિકવાબાદની ગ્વાલિયરની ભીંડની સોનાગીરની ચાર ગામ થયા એ ટૂંક સારી હતી. હું તો સિકવાબાદ જો
બહુ
સારા વિષયો ચિકવાબાદમાં સુનાગીરીમાં ભીંડમાં બધા વિષયો સારા. એટલે કહું છું ને એ ટૂર સારી આવે. તાત્વિક દ્રષ્ટિએ સારું એ સારું છે. બાકી બધી હવે આવીને કહ્યું શ્રી અંદર ભગવાને કહ્યું એના સંતોએ સાહેબ પરંપરામાં આવ્યું ભવિષ્યમાં પણ આવો જ્ઞાન ના થાય એ સ્થિતિ છે. પ્રકાશમાં પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે એ તો સ્થિતિ છે. કોઈ કાળે એવો આવશે કે સૂર્ય પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ નહીં કરે? કોઈ કાળ નહીં આવે. દાદાત્મ્ય છે
એટલે
પ્રસિદ્ધ કરે છે. એટલે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કેમ કરે છે કે આત્માને જ્ઞાન એકમેક છે અને પુદ્ગલને કેમ પ્રસિદ્ધ કરતું નથી?
ભિન્ન છે.